ഓംകാരബിന്ദുസംയുക്തം നിത്യം ജയന്തി യോഗിനക്കാമദം മോക്ഷണം ചൈവ ഓംകാരായ നമോ നമഃ. മംഗളം ഭഗവാന വിരോ മംഗളം ഗൗതമോഗണി മംഗളം കുന്ദകുന്ദാര്യോ ജൻധർമോസ്തമംഗളം സർവമംഗളമംഗല്യം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമ്മണം ജയനം ജാതു ശാസനം നമാസമൈശാരായ ശ്വാനുമത്യാ ചകാശ തേജസ്.
આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે જે આજથી 2000 વર્ષ પૂર્વે એક સમર્થ આચાર્ય કુનકુંદ આચાર્ય ભગવાન થયા તેઓ શ્રીની રચના છે. એમાં સમયસાર એટલે શુદ્ધ આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ બતાવનારું આ શાસ્ત્ર છે અને એમાં નવ તત્વોનો વિસ્તાર છે. નવે તત્વની વાત કરતા કરતા પણ શુદ્ધ આત્માને મુખ્ય રાખીને નવ તત્વનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. એમાં 13 નંબરની ગાથા છે કે આત્માએ અનાદિકાળથી 6 દ્રવ્યને 9 તત્વના ભેદો તો જાણ્યા પણ 9 તત્વમાં રહેલો એક શુદ્ધ આત્મા જે છે એને એક સમય પણ અંતરસન્મુખ થઈને એને અનુભવમાં લીધો નથી, દ્રષ્ટિમાં લીધો નથી. એવો જે શુદ્ધાત્મા એ દ્રષ્ટિમાં આવી જાય ને અનુભવ થાય આત્માને ત્યારે એને નવ તત્વનું જ્ઞાન પણ સાચું થયું કહેવાય. જ્યાં સુધી શુદ્ધાત્માને આત્મા જાણતો નથી ત્યાં સુધી એ જીવાદી નવ તત્વને પણ યથાર્થપણે જાણી શકતો નથી. માટે નવ તત્વને જાણીને પણ નવ તત્વના ભેદોમાં રહેલો શુદ્ધાત્મા એને દ્રષ્ટિમાં લેવા યોગ્ય છે. નવ તત્વ તો કોમન છે. નવ તત્વ એટલે એક જીવ તત્વ, એ પણ 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે જીવ અથવા નર નારક આદિની જે અવસ્થા થાય એને વ્યવહાર જીવ કહેવાય. અને અજીવનું જ્ઞાન એ પણ અજીવ તત્વ છે. અને પુણ્યને પાપ દયા દાન કરુણા કોમળતાના જે પરિણામ જીવની દશામાં થાય એને ભગવાન પુણ્ય તત્વ કહે છે. કષાયની તીવ્રતા, હિંસા, જૂઠ, ચોરી એ બધા પાપના પરિણામ છે. એ બે થઈને એક આશ્રવ તત્વ છે જે કર્મના આવાગમનમાં નિમિત્ત થાય છે. સંવર એટલે કે આશ્રવનું રોકાવું અથવા જેવો પોતાનો શુદ્ધાત્મા છે એનું શ્રદ્ધાન અને જ્ઞાન કરવું એને ભગવાન સંવર કહે છે. નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ, વિતરાગતાની વૃદ્ધિ થાય તેને ભગવાન નિર્જરા કહે છે. બંધ રાગમાં એકતા બુદ્ધિ કરવી, દેહમાં એકતા બુદ્ધિ માનવી એને ભગવાન ભાવબંધ કહે છે. એ બધા જીવના પરિણામો છે. મોક્ષ એટલે પરિપૂર્ણ આનંદની જ્ઞાનની પ્રાપ્તિ થવી એને પરમાત્મા મોક્ષ કહે છે. આ નવ પ્રકારના પરિણામો જીવની દશામાં થાય છે ખરા, પણ એ પરિણામોથી સામાન્ય જીવ તત્વ એનાથી રહિત છે. એમ એ પરિણામથી ભિન્ન આત્માનો અનુભવ કરવો અને લક્ષમાં લેવો, શ્રદ્ધામાં લેવો એને પરમાત્મા સમ્યક દર્શન જ્ઞાન કહે છે કે જે ધર્મના પરિણામ છે. તેમનામાં એક પણ પ્રગટ કરનાર, તેમનામાં એટલે નવ પ્રકારના જે ભેદો છે, જેમ સોનું છે એક અને એના ક્રમે ક્રમે નવ ઘાટ થાય છે, તો નવે ઘાટ થવા છતાં પણ નવ પ્રકારના પરિણામ મધ્યે સોનું તો તેનું તે, સોનું તો તેનું તે, સોનું પલટતું નથી એનો ઘાટ પલટે છે. એવા નવ પ્રકારના પરિણામ જીવની દશામાં થાય છે. પણ એમાં રહેલો એક ધ્રુવ તત્વ સામાન્ય જ્ઞાયક ભાવ, એનામાં એક પણ પ્રગટ કરનાર જે નવને પ્રસિદ્ધ કરે છે તે વ્યવહાર નહીં છે, અને નવ તત્વથી ભિન્ન અંદરમાં છુપાયેલી જે આત્મજ્યોતિ છે એને પ્રસિદ્ધ કરનાર એક શુદ્ધ નહીં એટલે અંતર સન્મુખ થયેલું જ્ઞાન, જે જ્ઞાનમાં પોતાના ભગવાન આત્માનો અનુભવ થાય તે પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી એક પણ પ્રાપ્ત કરી જેવો આત્માનો અંતર જ્ઞાન ને આનંદ ભરેલો સ્વભાવ છે એની અંતર સન્મુખ થઈને એને જ્ઞાનમાં જાણવું ને જાણીને એની પ્રતીતિ કરવી એને ભગવાન ભૂતાર્થ નહીંથી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પણ એ સ્થપાયેલા એટલે શુદ્ધ નહીંનો જે વિષય શુદ્ધ આત્મા એવા આત્માની અનુભૂતિ એવા આત્માનો અનુભવ રાગનો અનુભવ દુઃખનો અનુભવ અનાદિકાળથી જીવ કરતો આવે છે પણ આત્માનુભૂતિ આત્માનો અનુભવ આત્માનો સ્વાદ આનંદનો એક સમય માત્ર લેતો નથી તો એવા આત્માની અનુભૂતિ સ્વાનુભવ આત્માનો અનુભવ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે આ સંસ્કૃત ટીકાનું નામ પણ આત્મખ્યાતિ છે અને જ્યારે આત્મા પરપદાર્થનું લક્ષ છોડીને કોઈને પાપથી ભિન્ન પોતાના શુદ્ધાત્માને અંતરમાં જઈને અનુભવે છે નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યારે તેને આત્માની ખ્યાતિ આત્માની પ્રસિદ્ધિ થાય છે કે હું તો એક જાણનાર જાણક જાણક નાયક તત્વ છું આ દેહાદી કોઈ મારા નથી રાગાદી કોઈ મારી ચીજ નથી એમ એવા આત્માના અનુભવપૂર્વક આત્માની પ્રસિદ્ધિ આત્માને થાય છે તેની પ્રાપ્તિ હોય છે શુદ્ધ નહીંથી નવ તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કયો નવ પ્રકારના ભેદોને જાણ્યા કરે તો એમાં આત્મા ન જણાય પણ નવ પ્રકારના પરિણામના ભેદોને ગૌણ કરી એનું લક્ષ છોડી અને અભેદ એકરૂપ સામાન્ય આત્મા છે અંદર બિરાજમાન ચૈતન્ય મૂર્તિ છે એ અખંડ અભેદ એક વસ્તુ છે એનું લક્ષ કરતા એને શુદ્ધાત્માનો અનુભવ થાય છે અનુભવના કાળમાં દુઃખ ટળે છે અને આત્મિક સુખનો સ્વાદ આવે છે ત્યાં વિકારી થવા યોગ અને વિકાર કરનાર થોડી હવે આપણે સૂક્ષ્મ ગંભીર વિષયમાં પ્રવેશ કરીએ છીએ થોડો ગંભીર વિષય છે પણ સમજાય એવો અને એનો ખુલાસો વધારે ખુલાસો કરશું એટલે સમજાશે ગંભીર અને સૂક્ષ્મ છે એનો અર્થ શું કે નહીં સમજાય એમ નહીં પણ ગંભીર ને સૂક્ષ્મ વિષય આવે જ્યારે ત્યારે આપણે આપણા મનની એકાગ્રતાપૂર્વક જો શ્રવણ કરીએ તો સમજાય એ એકાગ્રતા થવા માટે સૂક્ષ્મ અને ગંભીર કહેવામાં આવે ન સમજાય એમ નહીં આત્મા પોતે ભગવાન સર્વજ્ઞ શક્તિથી બિરાજમાન શક્તિ રૂપે છે અને પોતાની વાત છે આ પારકી વાત તો છે નહીં તો પોતાની વાત ન સમજી શકાય એમ બને જ નહીં ત્યાં વિકારી થવા યોગ અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે તેમજ એ બંને પાપ છે શું ફરમાવે છે કે આ આત્મા જ્ઞાનની મૂર્તિ છે અનાદિ અનંત અને એવા સ્વભાવને ભૂલીને પરિણામમાં કોઈ વખતે પાપના પરિણામ ને કોઈ વખતે પુણ્યના પરિણામ જે થાય છે એ જે પરિણામ છે એ થવા યોગ થાય છે આત્મા કરે તો થાય એવો આત્માનો સ્વભાવ નથી થાય એને જાણે એવો સ્વભાવ છે પણ થાય એને કરે એવો આત્માનો સ્વભાવ નથી તો એમ પ્રશ્ન થાય કે પુણ્યને પાપના પરિણામો કરનારો કોણ છે એમ પ્રશ્ન થાય જો જ્ઞાનમય આત્મા એનામાં કોઈ એવી શક્તિ કે ગુણ નથી કે જે પુણ્ય પાપને ઉત્પન્ન કરે કશાયને પેદા કરે એવો આત્મામાં કોઈ ગુણ નામ શક્તિ નથી અને છતાં પુણ્યને પાપના પરિણામ તો થયા કરે છે तो जो ज्ञानमय आत्मा ए परिणाम नो करता नथी तो ए परिणाम नो करता कोण छे एम प्रश्न थाय। जो अज्ञान भावे जे पुण्य ने पापना परिणाम ना कर्तापना नु सल्य अनादि काल थी पड़ू छे ए करता बुद्धि छोड़ावा माटे छे, स्वच्छंदी थवा माटे नथी। अनादि काल थी अज्ञानी स्वभाव ने भूली ने भेद ज्ञान नो अभाव वाथी राग ने पोतानु मानी ने राग ने करे ने दुख ने भोगवे एवी परिपाटी अज्ञानी नी अनादि काल थी चाले छे। ए रागादी नी करता बुद्धि छूटी अने वितराग भाव प्रगट थाय, दुख टळे अने आत्मिक सुख अविनाशी स्वाधीन शाश्वत सुखनी प्राप्ति केम थाय एनो उपाय आचार्य भगवान अहिया निष्कारण करुणा थी कहे छे के पुण्य ने पापना जे परिणाम थाय छे ए थवा योग थाय छे, न थवा योग थाय थई जाय एम पण नहीं अने आत्मा करे तो थाय एम पण नहीं। आ क्रमबद्ध पर्याय नो नियम छे के परिणाम पुण्य ने पापना परिणाम पण सत छे, सत होवाथी अहेतुक छे। ए स्वयं ए पर्याय नी योग्यता थी थाय छे अने ए परिणाम नी अंदर क्रियाना सटकारक छे तो ए परिणाम परिणाम ने करे छे, पण भगवान आत्मा स्वभाव दृष्टि थी जोता एनो करता नथी। पर्याय दृष्टि थी करता पण भासे छे ई तो अज्ञान छे, ए अज्ञान तो टाळवुं छे। फरीने थोड़ी सूक्ष्म बात छे के पोताने जे भासे छे अज्ञान भाव थी ए विपरीत छे, ई खोटुं छे। एना थी चार गति मळे छे। पोते जे मानी राख्युं छे ए मान्यता तो एनी मिथ्या छे, अज्ञान छे। जे अज्ञानी माने छे एवं आत्मानुं स्वरूप नथी। अज्ञानी तो माने छे के हूँ पर पदार्थना कार्य करी शकूं एम माने छे, तो ए मानतो वाती शुं पर पदार्थना कार्य करी शकतो हशे? पण काळमां कोई पदार्थ नुं करी शकतुं नथी। मात्र ई अभिमान करे छे के हूँ करनार छूं, पण पर पदार्थ स्वयं थाय एनो जाणनार छूं ए भूली गयो, અને હું કરનાર છું એમ એને અજ્ઞાનથી ભાસે છે એ એનો પ્રતિભાસ અજ્ઞાન છે, એવું એનું જાણપણું છે અજ્ઞાન છે। જગતના પદાર્થો સ્વયં પરિણમે છે, કોઈ પદાર્થ કોઈ પદાર્થનો કરતા હર્તા ભોગતા નથી। જેવી રીતે કુંભાર છે એની હાજરીમાં માટીમાંથી ઘડો બને છે, કુંભારની હાજરીના કાળમાં માટીમાંથી ઘડો બને છે એ માટીના કારણે બને છે, અને ઘડાની કાર્યની ઉત્પત્તિનો કાળ છે ત્યારે બને છે, એનાથી થાય છે માટીથી। પણ કુંભારની હાજરી દેખીને કુંભારને અભિમાન થાય છે કે હું ઘડાનો કરનાર છું, એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, દ્રષ્ટિ વિપરીત છે। કેમ કે માટી એક સ્વતંત્ર પૂદગલ પદાર્થ છે, એનામાં ઉત્પાદ વ્યય અને ધ્રુવ નામની શક્તિ છે। એ માટી ટકીને એ પલટે છે, પરિણામથી પલટતા પલટતા ઘડા રૂપે થાય છે। એ ઘડાનો કરનારો માટી દ્રવ્ય છે, પણ કુંભાર એનો કરનાર નથી। પણ એને એમ ભાસે છે અભિમાની જીવને કે મારી હાજરી છે તો આ કાર્ય થાય છે, હાજરી નથી તો કાર્ય નહીં થાય। અરે એક બહારગામ દૂર દેશાવર જઈને વસે અને ત્યાંથી એક તાર કરી દે પોતે, પોતાના નામનો બીજાની પાસે તાર કરાવે કે ફલણા ભાઈ નું મૃત્યુ થઈ ગયું છે, અહીંયા દીકરાઓ સાંભળે કે બાપા ગુજરી ગયા. હવે એ બાપા અભિમાન કરતા હતા અહીંયા, અને બાપાએ જોયું કે મારા વિના વહીવટ ચાલી જ કરી જો તો ખરો. એ ગુજરી ગયાનો તાર આવ્યો અને પછી વર્ષથી છું નહીં આવ્યા કે આ તો મારી ગેરહાજરીમાં પણ વહીવટ તો ચાલે છે, તો મફત નું હું અભિમાન કરું છું, માટે હું તો જ્ઞાતા રહું તો કામ તો જગતના થયા જ કરશે. આ મોટા મોટા રાજા મહારાજા વયા જાય છે તો રાજના વહીવટ બંધ થતા નથી, થાય છે બંધ. રેલવેના ગાર્ડ ને ડ્રાઈવર ગુજરી જાય તો રેલવે બંધ થાય કોઈ દી? એમાં જળ અને ચેતનના પર્યાયો સ્વયંમેવ થયા જ કરે છે. સર્વજ્ઞ ભગવાને એમ જોયું છે કે પ્રત્યેક પદાર્થ પોતાના મૂળ સ્વરૂપને ટકાવી અને ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, ભાવથી ભાવાંતર થાય, પર્યાયથી પર્યાંતર થાય, એવી એનામાં પરિણમન શક્તિ છે. સ્વયં પ્રત્યેક પદાર્થ એમાં પરિણામ નામની શક્તિ છે, તેથી ટકીને પલટે છે, પરિણામ સ્વયં પ્રગટ થાય છે. એનો કરતા કોઈ વિશ્વનો આ ભગવાને નથી કોઈ અન્ય, અને આ આત્મા પણ એનો કરતા નથી, માત્ર થાય એનો જાણનાર છે આત્મા. એ જાણના ભાવમાં રહેવું એ જ્ઞાન છે, અને જ્ઞાન જાણવામાંથી છોડીને કરનાર થાય તો એ અજ્ઞાન થઈ ગયું. કરી તો શકે નહીં પણ અજ્ઞાનથી દુખી થાય છે. એમ અહીંયા હવે અંદરની ઓલી બહારનો દાખલો આપ્યો કે જેટલા ઘડા થયા કોઈને પ્રશ્ન થાય કે કુંભાર વિના ઘડો થયો જ નથી. જ્ઞાનીઓ કહે છે કે અત્યાર સુધી જેટલા ઘડા થયા એ કુંભાર વિના જ થયા છે, કુંભારથી ઘડો થતો નથી. તમને ભ્રાંતિ થઈ છે મોટી. હા હા, પણ એ શી રીતે બેસે? હે, દાખલો અગર કરે કેમ કે એની દ્રષ્ટિ વિપરીત છે ને, એનું કરતા બુદ્ધિ નો અહંકાર થઈ ગયું છે ને. આત્મા સ્વભાવે જાણનાર છે, જેમ અર્યંત પરમાત્મા જાણનાર છે એમ બધા આત્માઓ જાણનાર છે. એ જાણવાના ભાવમાં જો આવી જાય અને કરતા બુદ્ધિ છૂટી જાય તો ઘડો એના કાળે ને એના કારણે થાય છે, કુંભારથી પણ નહીં અને ખરેખર માટીથી પણ. દેવસિંહભાઈ જરા માટીને ઉડાડી, હા પેલા કુંભારને ઉડાડ્યો, હળવે 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 થાય ને બધી વાત. અહીંયા લંડન છે, લંડન ને એક સાથે એમ ન થાય, હળવે હળવે પેલા નિમિત્તથી થાય એવી જે ભ્રાંતિ હતી એ ભ્રાંતિ ઉડાડવા માટે કહ્યું કે કુંભારથી ઘડો થતો નથી. એટલે નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી અને ઘડાની સ્વયં ઉપાદાનની શક્તિથી માટી ટકીને આદિમત અંતમાં ઘડા રૂપે પરણમીને એ માટી પોતે ઘડાની રચના કરે છે એમ પહેલા કહ્યું. માટી કરતા અને ઘડાની અવસ્થા એનું કર્મ, પણ કુંભાર કરતા અને ઘડો એનું કર્મ, એમ બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મનો સંબંધ ત્રણ કાળમાં હોઈ શકે. હા, કુંભારે શું કર્યું ત્યારે? ઘડો નથી કર્યું તો કે હું ઘડો કરી શકું છું એવું અભિમાન એને કર્યું. એ અભિમાનના એના પરિણામ છે, એનો આત્મા કથનચિત અજ્ઞાન ભાવે કરતા છે. આટલું બધું સમજવું પડશે ભાઈ. આ તો પરમાત્મા થવાની વાત છે, સુખી થવાની વાત છે. પણ દુઃખ લાગે એ સુખને શોધે ને. આ બધી સર્વજ્ઞ ભગવાને કહેલી વાત આગમથી પ્રસિદ્ધ છે, અને અનુમાન તર્ક અને અનુભવથી આ વાત સિદ્ધ થાય એમ છે. કે આત્મા જગતના પદાર્થનો કરતા નથી, માત્ર સાક્ષી છે, જ્ઞાતા દ્રષ્ટા છે, એવો આત્માનો સ્વભાવ છે. હવે એ સ્વભાવને ભૂલીને પોતે જ્યાં ક્રિયા થાય છે એની હાજરી પોતાની છે, દુકાન ઉપર ટેબલ ઉપર ઉભો છે, પોતે ક્રિયા થાય છે કાપડની, કાપડને કારણે આની હાજરી દેખીને એને એમ થયું કે આ કાપડના મેં કટકા કર્યા અને તાકો મેં લીધો ને તાકો મેં મૂક્યો, એ બધી ભ્રમણા છે. એનો હાથ, વેપારીનો હાથ અડતો નથી, કાપડ ને તાકો ઉંચકે ક્યાંથી? એ દેખાય છે ને, એ દેખાય છે એની સંયોગથી જુએ છે, એના સ્વભાવથી જોતો નથી. કાપડનો જે તાકો છે એને એના સ્વભાવથી જુઓ અને સંયોગથી જુએ છે ઓલા વેપારીના હાથથી. તો સંયોગથી જુએ તો કાપડનો મૂળ સ્વભાવ ખ્યાલમાં આવશે નહીં. એક સંયોગથી જુએ છે, જ્ઞાની સ્વભાવથી જુએ છે, પદાર્થ માત્રને એના સ્વભાવથી જુએ છે કે એનામાં ક્રિયાવતી શક્તિ હોવાથી પરમાણુ એના કારણે એક આકાશના ક્ષેત્રથી બીજા ક્ષેત્ર જાય છે એમ, અને ભાવ નામની શક્તિ હોવાથી એના પરિણમન ભલે તાકો યાન યા પીડ્યો તો પણ એનું પરિણમન તો સમયે સમયે થયા કરે, થોડો ટાઈમ જાજુ પીડું રહીએ તો કાપડ સરી પણ જાય છે. જો પરિણમન ન હોય તો સડત નહીં. જૂનું ન થાય, નવાનું જૂનું થાય છે. હવે કોઈ એને તેજરીમાં પેક રાખે તોય નવાનું જૂનું થઈ જાય, કોઈ એને ધૂળ ન નાખે કાંઈ ન કરે તો પણ એ જૂનું થઈ જાય છે. એ નવાનું જૂનું થાય છે એને કર્યું કોણે? કે એ પદાર્થ સ્વયં પોતાના પરિણામથી સારી પર્યાયનો વ્યય કરીને જૂની પર્યાય પ્રગટ કરે છે. સ્વયં જગત સત અહેતુક, આ હા હા બધું સત છે. જેને બધું સત લાગે, દ્રવ્ય સત, ગુણ સત અને પરિણામ પણ સત છે, એની કરતા બુદ્ધિ છૂટે છે, દ્રષ્ટિ આત્મા ઉપર આવે છે અને જ્ઞાતા થઈને આનંદનો અનુભવ કરે છે. હવે અહીંયા તો ઓલા કુંભારે તો ઘડો કર્યો નથી, પણ માટીએ કથનચિત કર્યો છે ઘડો. હવે એ માટીને પણ આપણે ગૌણ કરી નાખવી છે કે માટીથી ઘડો થયો નથી, પણ ઘટની પર્યાયનો એનો સત હેતુક સ્વકાળ એની જન્મક્ષણ હતી, એ પર્યાયનો પ્રગટ થવાનો સ્વ અવસર હતો ત્યારે ઘટની પર્યાય પ્રગટ થઈ છે. કુંભારથી નહીં અને માટીથી પણ નહીં. આવું પ્રત્યેક પરિણામ સત અને અહેતુક નિરપેક્ષ છે, નિમિત્તથી નિરપેક્ષ અને એના ત્રિકાળી ઉપાદાનથી પણ નિરપેક્ષ, માટીથી પણ નિરપેક્ષ અને કુંભારથી પણ નિરપેક્ષ. સ્વયં સિદ્ધ ઘટની પર્યાય પ્રગટ થાય છે એમ જ્ઞાનીઓ જાણે છે, અજ્ઞાની એમ જાણે છે કુંભાર હોય તો ઘડાની પર્યાય થાય છે અને માટી હોય તો ઘડાની પર્યાય, માટી હોવા છતાં ઘડાની પર્યાય થતા થતાં ઘડો ભાંગી જાય છે. તો માટી જો માટીથી ઘટની પર્યાય થતી હોય તો માટીનો સદભાવ અને કુંભારના સદભાવ છતાં એ ટીપતા ટીપતા બે કટકા થઈ જાય. કોણે કર્યું? પર્યાયની સ્વતંત્ર પર્યાયો છે. આ હા હા હા, આખા વિશ્વમાં છયે દ્રવ્યના પરિણામ સ્વતંત્ર થયા જ કરે છે ધારાવાહિક, કોઈ એનો કરતા હરતા નથી. એમ જે જાણે છે એની દ્રષ્ટિ પર ઉપરથી હટી, રાગ ઉપરથી ખસી અને પોતે જાણનાર 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 આત્મા છે એના ઉપર દ્રષ્ટિ આવતા એને આત્માના દર્શન થાય છે અને એ સમયે એને કર્તા બુદ્ધિનું અહમ હતું અને અહંકાર અજ્ઞાનજન્ય દુઃખ હતું એ દુઃખની નિવૃત્તિ થાય છે અને જ્ઞાતા થતાં એને આનંદનો વેદન આવે છે, આનંદનો ચૈતન્ય આનંદનો સ્વાદ આવે અંદરમાં. હવે અહીંયા જે પુણ્યને પાપના પરિણામ થાય છે એ સર્વજ્ઞ ભગવાન કહે છે કે થવા યોગ થાય છે. થવા યોગ થાય એમ જાણે તે જ્ઞાની, અને આ પુણ્યના પાપના પરિણામ મેં કર્યા તો અજ્ઞાની. અજ્ઞાનીને એ પરિણામમાં કરતા પણ ભાસે છે, એ પર્યાય દ્રષ્ટિ છે. અને દ્રવ્ય દ્રષ્ટિવાળાને થોડા પુણ્ય પાપના પરિણામ નીચલા ગુણ સ્થાને, ચોથા ગુણ સ્થાને, ગ્રહસ્થીને હોય ખરા, પણ ગ્રહસ્થી જ્ઞાની એમ જાણે છે કે થવા યોગ આ પરિણામ થાય છે, એનો હું કરનાર નથી. ત્રિકાળી ઉપાદાન શુદ્ધાત્મ તત્વ અશુદ્ધ પરિણામનો કરતા નથી. ત્યારે એ પરિણામ થાય છે એનો કરતા કોણ? કે ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી એ પરિણામ થાય છે. ત્રિકાળી શુદ્ધ ઉપાદાનને દ્રવ્ય કહેવાય, પરિણામને અશુદ્ધ ક્ષણિક ઉપાદાન કહેવાય. ક્ષણિક અશુદ્ધ ઉપાદાન, ઉપાદાન એટલે સ્વશક્તિ, પુણ્યને પાપને પરિણામની ઉત્પન્ન થવાની સ્વશક્તિને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. એ ક્ષણિક ઉપાદાન કારણ છે અને એનું કાર્ય પુણ્ય પાપના પરિણામી એનું કાર્ય છે. ભગવાન આત્મા તત્વશ્રીને જાણે છે કે પુણ્ય પાપ ઉત્પન્ન થઈ રહ્યા છે, પણ પુણ્ય પાપ ઉત્પન્ન લક્ષ્ય નથી. લક્ષ જાણનારને જાણતા પુણ્ય પાપના પરિણામ ઉત્પન્ન થાય છે, સ્વરૂપ સ્વભાવમાં ઠરાતું નથી, અમારી કમજોરી છે અને એનો સકાર છે. અમારી કમજોરી અને એનો એકદમ રહસ્યવાળી વાત છે. લાલજીભાઈએ કહ્યું કે હવે ઘણા દિવસ થઈ ગયા છે માટે હવે થોડું સૂક્ષ્મ લેવામાં વાંધો નહીં, થોડું ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું. અને અત્યાર સુધી કોઈ કોલાહલ કર્યો નહીં, અત્યાર સુધી કોઈ કોલાહલ પણ કાન ઉપર આવ્યો નહીં. એટલે કહેવાનો ભાવ થાય, જો કોલાહલ થાય તો કહેવાનો ભાવ ન થાય. પણ આ છે ને એ પરમાત્મા થવાની વાત છે હો. આ પામરતા મટી જાય, આ ચાર ગતિનું દુઃખ મટી જાય અને આત્મદર્શન થાય એ વાત છે. કોઈને એમ લાગે કે શું આ ગ્રહસ્થ અવસ્થામાં આત્માના દર્શન થતા છે? કંચન કામેની, કોઈનો ત્યાગ નહીં, ઘરબાર છોડવાની, બેંકમાં ડોલર અને પાઉન્ડ પડ્યા હોય અને એમને ધ્યાનમાં બેસે તો આત્મદર્શન થઈ જાય? હા ભાઈ, એ તારા પાઉન્ડ પાઉન્ડમાં છે, દેહ દેહમાં છે, કુટુંબ કુટુંબમાં છે, અરે રાગ રાગમાં છે. આત્મા તો જ્ઞાનમય છે, એવા જ્ઞાનમયનું ધ્યાન કરતા આત્માને આત્માનું ભાન થાય છે. ગ્રસ્ત અવસ્થામાં બહેનો દીકરીઓ માતા અભણ હોય, કખ આવડતો ન હોય લખતા અને કાગળ વાંચતા આવડતો ન હોય, પણ હું એ જ્ઞાનમય આત્મા છું અને રાગમય હું નથી. આહા, હું જ્ઞાનમય છું ને દેહમય હું નથી. હું ચૈતન્ય છું અને આ જે જળ દેહ તે મારો નથી. એમ પોતે ભેદ જ્ઞાનના મંત્રની જો સાધના કરે તો ભેદ જ્ઞાનના મંત્રથી ચૈતન્ય દેવ હાજર થાય. મંત્રને આધીન દેવ, પણ ક્યાં દેવ? આ અંદર બિરાજમાન છે હો દેવ, દિવ્ય શક્તિમાન છે ભગવાન પ્રભુ વિભુ આત્મા અંદર. ચૈતન જહ જ્યોત અંદરમાં પ્રકાશનો પુંજ આત્મા છે. આ રાગના અંધકારથી ભિન્ન છે આત્મા. પુણ્ય પાપના પરિણામ જળ અચેતન અંધારા એનાથી પ્રકાશનો પુંજ ભગવાન આત્મા જુદો બિરાજમાન છે. એને એકવાર પુણ્ય પાપથી ભિન્ન આત્માને લક્ષમાં લેતા એને આત્મદર્શન થતા એને અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ એટલે પૂર્ણ આનંદ, દુઃખનો આત્યંતિક અભાવ અને પૂર્ણ સુખની પ્રાપ્તિ, એને ભગવાન મોક્ષ કહે છે. એવા પૂર્ણ આનંદની પ્રાપ્તિનું કારણ ભેદ વિજ્ઞાન છે અને એ ભેદ વિજ્ઞાનથી આત્માની ઉપલબ્ધિ થાય છે. ઉપલબ્ધિથી આત્માનો અનુભવ થાય છે. પુણ્યને પાપના પરિણામ થવા યોગ થાય છે. આ શાસ્ત્રમાં પાઠ છે, હો થવા યોગ થાય છે. આત્મા કરે તો થાય એમ ત્રણ કાળમાં નથી, એ અજ્ઞાની જીવની ભ્રાંતિ છે. જો આત્મા કરે તો થાય તો પુણ્યને પુણ્યના પરિણામ જ્યાં થવા માંડ્યા, ભગવાનની સામે પૂજા કરવા બેઠો, ભક્તિ કરવા બેઠો તો પુણ્યના પરિણામ થવા માંડ્યા. હવે એ પુણ્યના પરિણામ થતા થતા ફટ એનો વ્યય થઈને પાપના પરિણામ આવે છે. તો પાપના પરિણામનો કરીને દુઃખી થવું એ તો એને ગમતું નથી, છતાં પુણ્યના પરિણામનો પલટો થઈને પાપના પરિણામ આવે છે. અને જ્યાં પાપના પરિણામ આવ્યા ત્યાં થોડીક વાર થઈ ત્યાં પલટો થઈને પુણ્યના પરિણામ આવી જાય છે. એ થવા યોગ થાય છે. હો જ્ઞાનમય આત્મા એને કરે એવો આત્મામાં કોઈ ગુણ નથી. થાય છે હકીકત છે, પણ થવા યોગ થાય છે તો પુણ્ય પાપ ટળી જશે. અને પુણ્ય પાપ થવા છતાં હું એનો કરનાર છું તો પુણ્ય પાપની એકતા બુદ્ધિ ટળશે નહીં. આ વાત અરે સાંભળેલી છે ને, સતની વાત એ નકામી નહીં જાય. ડિપોઝિટ રહીશે ને ડિપોઝિટ તો પણ એને કામ આવશે. કે ભગવાન જ્ઞાનમય આત્મા જાણક 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 સ્વભાવ છે, એમાં પુણ્ય પાપનું કરવું એ કોઈ આત્માનો ગુણ એવા નથી કે પુણ્ય પાપની રચના કરે. વિતરાગ ભાવની રચના કરે એવો ગુણ છે, પણ પુણ્ય પાપને રચે એવો આત્મામાં ગુણ સ્વભાવ નથી. જો પુણ્ય પાપને રચનારો આત્મા હોય તો પુણ્ય પાપનો અભાવ થઈને કોઈની મુક્તિ અવસ્થા થાય નહીં, નિત્ય કર્તાપણાનો દોષ આવે. માટે ખરેખર ભગવાન સ્વભાવ દ્રષ્ટિથી જુઓ તમે તો પુણ્ય પાપના પરિણામનું કર્તૃત્વ આત્માના સ્વભાવમાં નથી. પર્યાય દ્રષ્ટિથી ભાષે છે તો અજ્ઞાન છે, એ તો અજ્ઞાન ટાળવાની તો એ વાત છે. અજ્ઞાન દ્રઢ થાય એવા ઉપદેશને ભગવાન ઉપદેશ જ કહેતા નથી, એ વિતરાગનો ઉપદેશ જ નથી. વિતરાગને આજ્ઞા નથી કે તમે પુણ્ય કરો તો ધર્મ થાય, એ વિતરાગની આજ્ઞાની બહાર છે. આત્મા જેણે પુણ્યને છોડ્યું અને પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ, જે પુણ્યને છોડે પોતે અને પરમાત્મા થયા, એ બીજાને કહે કે તમે પુણ્ય કરો, એની વાણીમાં આવે તો એટલું આવે કે આત્માનો અનુભવ કરીને વિતરાગ દશા પ્રગટ કરો. જો સુખી થવું હોય તો બીજો કોઈ ઉપાય નથી. જે ભાવે વિતરાગ દશા એને પ્રગટ કરી છે એ જ બીજાને બતાવે, બીજો આડો રસ્તો બતાવે નહીં. માટે અહીંયા કહે છે પુણ્ય પાપના પરિણામ જો પાઠ છે, હો વિકારી થવા યોગ અને વિકાર કરનાર. હજી તો આ વિકાર પુણ્ય પાપની વિકૃત દશા જે થાય છે થવા યોગ થાય છે, એનો કરનાર એ પોતે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન પર્યાય પર્યાયનું કારણ ને પર્યાય પર્યાયનું કાર્ય છે. એવા ષટકારક કરતા કર્મ આદિ ષટકારક પર્યાય એક સમયમાં સત હોવાથી છે. અને એનો નિમિત્ત કરનાર કોણ છે કે જૂના કર્મનો ઉદય એમાં જોડાતા એમાં એ ભાવ પ્રગટ થાય છે. ઉપાદાન કરતા પર્યાય પર્યાયનો અને નિમિત્ત કરતા એનો કોણ છે કેમાં જોડાતા થાય છે કે જૂના કર્મના ઉદયમાં જોડાતા પર્યાયમાં પુણ્યને પાપના પરિણામ ઉભા થાય છે. કે થવા યોગ થાય છે એને નૈમિત્તિક પર્યાય કહેવાય, અને એમાં નિમિત્ત કારણ જૂના કર્મનો ઉદય છે. જૂના કર્મના ઉદયથી એ પરિણામ થતા નથી, નિમિત્તથી થતા નથી, અને ઉપાદાનથી પણ થતા નથી. ઘડાની અવસ્થા કુંભારથી થતી નથી અને માટીથી પણ થતી નથી. એમાં પુણ્યને પાપના કૃત્રિમ વિકલ્પ ઉભા થાય છે એનો કરતા જ્ઞાનાનંદ પરમાત્મા સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો ભગવાન આત્મા એ કશાયનો રચનાર નથી, કશાયનો કરનાર એ તો કરનાર નથી. ત્યારે એમાં નિમિત્ત કારણ કોણ છે? જો ઉપાદાન કારણ સ્વયં પર્યાય પર્યાયનું છે તો એમાં નિમિત્ત કારણ કોણ? કે નિમિત્ત કારણ જૂના કર્મનો ઉદય નિમિત્ત કારણ છે, છતાં એ નિમિત્તથી થાય છે એમ નથી, થાય છે પોતાથી પર્યાય પર્યાયથી. ત્યારે જૂના કર્મના ઉદયને ભગવાન નિમિત્ત કહે છે. એને કરનાર અને પરિણામ થનાર, પરિણામ પોતાથી થનાર એટલે પરિણામ પરિણામથી થનાર, ભગવાન આત્માથી નહીં અને નિમિત્તથી પણ નહીં. એ જ્યારે પરિણામ ઉભું થયું રાગનું, ત્યારે રાગનું પરિણામ ઉભું થાય છે ત્યારે જૂના કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. ભગવાન આત્મા એનો ઉપાદાન પણ એ કરતા નથી અને નિમિત્ત પણ કરતા નથી. જો ઉપાદાન પણ એ કરતા હોય તો રાગ અને આત્મા એક થઈ જાય, અને જો નિમિત્ત કરતા આત્મા હોય તો નિત્ય કરતાપણાનો દોષ આવે. માટે ભગવાન આત્મા જાણનાર છે પણ એનો કરનાર નથી. એ ક્રિયા થાય છે એના પોતાના અવસરે, એની જન્મક્ષણ છે ત્યારે થાય છે. એમ જેના જ્ઞાનમાં જણાય છે એ જ્ઞાની બની જાય છે, અને થતા પરિણામનો હું કરનાર છું એમ જેની દ્રષ્ટિમાં આવે છે વિપરીત અજ્ઞાન છે. સૂક્ષ્મ વાત છે. ઘણા દિવસ થઈ ગયા પછી આપણે આ 13મી ગાથા લીધી, સમજાઈને સમજવી પડશે જ. સુખી થવું હોય તો એને પોતાના લાભ માટે સમજવું છે, સમજીને કોઈના ઉપર ઉપકાર કરવા માટે સમજવું નથી. સમજવું છે તત્વને, પોતાના સ્વરૂપને, તો એમાં એને આત્મલાભ, એને ધર્મલાભ થાય છે. સમજવાની પાછળ આટલો એક કલાક સમજવાનો ટાઈમ કાઢવો, પોણો કલાક આવવામાં, પોણો કલાક જવામાં, દોઢને કઢી અને અડધો કલાકની છૂટ, 3 કલાકનો જે ટાઈમ બગડે છે એની સામે વળતર બહુ મોટું છે, અસાધારણ વળતર છે. 3 કલાક અમે ટાઈમ કાઢ્યો પણ કઈ મળ્યું નહીં એમ નથી. અરે 1 કલાકમાં ઢગલાબંધ તત્વ મળી જાય છે, દ્રષ્ટિ આખી પલટી જાય છે, પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે, અજ્ઞાન છૂટી જાય છે અને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. દ્રવ્ય એટલે પોતાનો શુદ્ધ આત્મા, અંતર સન્મુખ થઈ અને એને જાણવો, એનું નામ જ્ઞાન છે. પર પદાર્થને જાણવું એનું નામ જ્ઞાન નથી, આત્માને જાણવું એનું નામ સમ્યક જ્ઞાન છે. પુણ્યને પાપના પરિણામની કર્તા બુદ્ધિ ઉડાડવા માટે કહે છે કે થવા યોગ થાય છે. પ્રભુ આ તારું કર્તવ્ય નથી, મારાથી થાય છે આ પુણ્ય પાપના પરિણામ, હવે છોડી દે એ અજ્ઞાન ભાવને, તું છોડી દે. મારામાં જ્ઞાન થાય છે એમ લે, મારામાં પુણ્ય પાપ થાય છે એમ લે. મારામાં તો જ્ઞાન થાય છે કે જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે એવું જ્ઞાન થાય છે, એ જ્ઞાન મારું કર્મ છે અને પુણ્ય પાપના પરિણામ મારા જ્ઞાનનું જ્ઞેય છે, પણ કર્તાનું કર્મ નથી. લાલજીભાઈ ઊંડી વાત છે, હો
સારી વાત છે.
પાયો ઊંડો હોય ને તો પછી 10 માળ મુંબઈમાં બનાવે છે, 10-20 માળ થઈ શકે છે. પાયો એટલે શ્રદ્ધા મજબૂત જોઈએ, શ્રદ્ધામાં બિલકુલ મચક ના આવવી જોઈએ કે ભગવાન આત્મા કેવળ જ્ઞાતા છે અને પુણ્ય પાપનું કરતા નથી. ત્યારે પુણ્ય પાપ થાય છે ને, થાય છે પુણ્ય પાપના પરિણામ. ત્યારે જાણ્યું કોને? કે જ્ઞાને જાણ્યું. તો જ્ઞાન થાય છે કે પુણ્ય પાપના પરિણામ થાય છે? ક્રોધ થાય છે, પણ ક્રોધ જ થાય છે કે ક્રોધ થયો એવું જ્ઞાન પણ થાય છે? જો એકલો ક્રોધ થાય અને જો જ્ઞાન ન થાય તો આત્મા જડ થઈ જાય, અને એકલું જ્ઞાન થાય અને જો ક્રોધ થાય જ નહીં તો પરમાત્મા થઈ જાય. કોઈ પણ ક્રોધાદી રાગદ્વેષ મોહના પરિણામ જ ન થાય અને એકલું જ્ઞાન થવા મળે તો કેવું જ્ઞાન કહેવાય? અને એકલો ક્રોધાદી ભાવ થાય અને ક્રોધને જાણનારું જ્ઞાન પણ પ્રગટ ન થાય તો આત્મા જડ થઈ જાય. કેમ કે ઉપયોગ વિના, જાણવા વિના આત્મા એક સમય પણ રહેતો નથી. તો હવે મારામાં જ્ઞાન થાય છે એમ લે ને, મારામાં પુણ્યપાપ થાય છે એમ શા માટે લે છે? હું તો જ્ઞાનમય આત્મા છું, તો મારામાં આત્માનું જ્ઞાન થાય છે એમ લે ને, પુણ્યપાપ થાય છે એમ લેમાં, અને પુણ્યપાપનું એકાંતે જ્ઞાન થાય છે એમ પણ લેમાં ને, આત્માનું જ્ઞાન થાય છે એમ લે ને, તો આત્માનું જ્ઞાન થઈ જશે. સાવ ટૂંકો પણ આ તો દરેકને અનુભવની ચીજ છે ને. જેમ કે દાખલો, ગુરુદેવ ફરમાવે છે, ગુરુદેવે કહેલી વાત કહું છું અને બધાને અનુભવથી સ્થિત થાય, કે ગઈકાલે ક્રોધ આવ્યો, આજે શુક્રવાર છે ને, ગુરુવારે ક્રોધ થયો કોઈ નોકર ઉપર કે કોઈ કુટુંબ પરિવાર બચ્ચાઓ પર, ગમે તે ક્રોધ, કાલે ક્રોધ થયો, એનું આજે જ્ઞાન થયું કે કાલે જરાક મને ગુસ્સો આવી ગયો હતો, હવે કાલે જે ગુસ્સો આવ્યો હતો એમ આજે જાણવામાં આવ્યું, તો કાલે ગુસ્સો પણ આવ્યો હતો, કાલે ગુસ્સો થયો એવું કાલે જ્ઞાન પણ થયું હતું, હવે આજે એનું જ્ઞાન કરે છે કાલે મને ગુસ્સો આવ્યો હતો. તો ગુસ્સો આવ્યો કે જ્ઞાન થયું ગુસ્સાનું? જો ગુસ્સો અને જ્ઞાન બે એક ચીજ હોત, ક્રોધ અને જ્ઞાન બે એક હોત, તો કાલનો ક્રોધ યાદ કરતા આજે પણ મોઢું લાલચોર થઈ જાય, પણ લાલચોર થયું નહીં. ટાઢે કોઠે વિચાર કરે છે કાલે જરા બાળક ઉપર ક્રોધ મને આવી ગયો, પણ ક્રોધ આવી ગયો એમ અત્યારે કાલના ક્રોધનું જ્ઞાન થયું, પણ જ્ઞાન આવ્યું, જ્ઞાન રહ્યું, પણ ક્રોધ તો આવ્યો નહીં. જો ક્રોધ અને જ્ઞાન બે એક હોત તો ક્રોધનું જ્ઞાન કરવાની સાથે આજે કાલ જેવો ક્રોધ થયો જોઈએ. માટે અનુભવથી સિદ્ધ થાય છે કે ક્રોધાદી કષાય ભાવ અને જ્ઞાન ભિન્ન ભિન્ન તત્વ છે, બે એક તત્વ નથી. આ જરાક ઊંડાણથી વિચાર કરે, આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત પોતાના જ્ઞાનમાં શાંતિથી વિચારે તો બેસી જાય એવી છે. માટે પુણ્યપાપના પરિણામ થવા યોગ થાય છે એમ જ્ઞાનમાં જ્યારે જણાય છે ત્યારે જ્ઞાનનું લક્ષ્ય જ્ઞાયક ઉપર આવી જાય છે, અને આત્માનો અનુભવ થતા એનું કર્તૃત્વ છૂટી જાય છે, સ્વામિત્વ બુદ્ધિ છૂટી જાય છે, એકતા બુદ્ધિ છૂટી જાય છે, પુણ્યપાપના ભાવો રહી જાય છે, પણ પુણ્યપાપનું કર્તા બુદ્ધિ છૂટી જાય છે, પુણ્યપાપના પરિણામ રહી જાય છે, સર્વથા અભાવ થતો નથી. પણ પુણ્યપાપનું કર્તૃત્વ છૂટ્યું, સ્વામિત્વ બુદ્ધિ છૂટી, એકતા બુદ્ધિ છૂટી, પુણ્યની રુચિ છૂટી, પુણ્ય રહી ગયું, પુણ્યનું ફળ રહી ગયું, પણ ફળની રુચિ છૂટી ગઈ, રુચિ આત્મામાં આવી ગઈ. અરે મારી વસ્તુ તો મારી પાસે છે, આ પુણ્ય ને પુણ્યના ફળ છે એ કોઈ મારી ચીજ નથી, એમ પુણ્ય ને પુણ્યના ફળ પ્રત્યે રુચિ ઉડી જાય છે, એના પ્રત્યે પણ જીવ ઉદાસ થઈ જાય છે, અને ભગવાન આત્માની સાધનામાં લાગે છે તો અલ્પકાળમાં એની મુક્તિ. શું કહ્યું? આ પુણ્ય ને પાપના પરિણામ થવા યોગ થાય છે. અરે પ્રત્યેક જળ અને ચેતનની પર્યાય થવા યોગ થાય છે. કેમ કે પરિણામ સત છે. સત એને કહેવાય કે એને કોઈ કારણ ન હોય. સત એને કહેવાય કે અહેતુક હોય. અહેતુક એટલે એને કોઈ કારણની અપેક્ષા નથી, जो कोई कारण आवे ने कार्य थाय तो ये परिणाम स्वतेता नहीं। हवे एना माटे एक आपणे दृष्टांत लईए, केम के आ वात बहु झीणी छे, एटले पुण्य पापनुं करवुं हुं करनार नथी, हुं तो ज्ञाननो करनार छुं, ए वात एने लक्षमां आवती नथी, करता बुद्धि छे ने। आपणे एक दृष्टांत एवो लईए के बधाने ख्यालमां आवी जाय के अत्यारे अरहंत परमात्मा बिराजमान छे, सिमंदर भगवान महावीर क्षेत्रमां अर्यंत पदमा केवली परमात्मा विराजमान छे, एनो मोक्ष क्यारे थशे के आवती चौबीसी मां ज्यारे तेरमा तीर्थंकर परमात्मा प्रगट थशे तीर्थंकर पदे, त्यारे एनो मोक्ष थशे। एटला लांबा काल सुधी ए तेरमा गुरुस्थाने रहेशे, जेने संसारी कहेवामां आवे छे, मोक्ष न थाय ત્યાં સુધી એને કથનચિત સંસારી કહેવામાં આવે। કેમ કે ચાર પ્રકારના ઘાતી કર્મનો યોગ છે, દેહનો યોગ છે, કંપન પણ છે, એનો મોક્ષ થયો નથી। ભાવ મોક્ષ થયો પણ દ્રવ્ય મોક્ષ થયો નથી, શરીરનો સંબંધ છે, દુઃખ જાય નથી, મોહ રાગ દ્વેષ ગયો, દુઃખ નથી, ભૂખ નથી, તૃષા નથી, રોગ નથી, કોઈ ચીજ નથી, પૂર્ણ આનંદ આનંદની લહેરમાં વિરાજમાન છે, તો કિંચિત માત્ર દુઃખી નથી। જે અરિયંતને દુઃખી માને છે એ દેવના સ્વરૂપને જાણતા નથી। કેવળ જ્ઞાન થયું એ તો ઘણો લાંબો કાળ થયો હશે। હવે અહીંયા જે ચોવીસી હતી એ પૂર્વે એ કોઈ ચોવીસીના કોઈ તીર્થંકરના કાળમાં એ થયા હશે, તો અથવા તો આગળ થયા હોય ખ્યાલ નથી મને, એ ખ્યાલ મારા વાંચવામાં નથી આવ્યું, પણ ઘણો લાંબો કાળ છે કેવળી પરમાત્મા છે। કહેવાનો આશય એ છે, હવે એ અર્યંત પરમાત્માને આપણે અહીંથી વિનંતી કરી કે આ ચાર અઘાતી કર્મ છે એનો તમે નાશ કરો, અને ઔદૈક ભાવ જે છે અસ્તિત્વ એનો પણ તમે અભાવ કરો, પ્રતિજીવી ગુણમાં જે થોડો વિભાવ છે એનો પણ અભાવ કરો, અને મોક્ષની પર્યાય પ્રગટ કરીજો। સારામાં સારું કામ, કેવું? સારામાં સારું કામ, અને વળી આપને અનંત વીર્ય પ્રગટ થઈ ગયું છે, મોક્ષ પ્રગટ કરવો એ તો આમ ચપટી વગાડતા આપ કરી શકશો, એમ આપણે અહીંથી વિનંતી કરીએ તો ત્યાંથી વળતો જવાબ આવે છે કે આ તમારો પ્રશ્ન મૂર્ખાઈ ભરેલો છે, અવિવેક ભરેલો છે। કેમ કે તમારી કરતા બુદ્ધિ તમારી પાસે તો રાખી, પણ ઠેઠ મારા સુધી થાપી, મને કરતા બનાવ્યો પરિણામનો, તમને તો તમારા પરિણામનું કર્તૃત્વ ભાસે છે અજ્ઞાનથી, તમે તમારા પરિણામના જ્ઞાતા થયા નથી, અને તમારા પરિણામના ને પરના હું કરતા છું અભિમાન છે। હવે તમારી બુદ્ધિ ઠેક મારો સુધી લગાડી, અરે મૂર્ખા તમે, કે જ્ઞાન શું કરે, થાય એને જાણે, થયું એને જાણે, થશે એને પણ જાણે, જાણે ને જાણે કરવું, જો આંખ કાંઈક કરે તો જ્ઞાન કરે, અથવા જ્ઞાન સ્વભાવી આત્મા કાંઈક કરે। કોઈને અનુભવ છે, મને એક દાખલો આપો, આટલા બધા બેઠા છે, એમાં એક પ્રશ્ન કરું કે તમારી ચક્ષુએ શું કર્યું અત્યાર સુધી, કેટલા કામ કર્યા, રોટલી કરી, વાસણ સાફ કર્યા, કપડાં ધોયા, ટાંકા ફેરવા, આ ચેક લખો, નોટ ગણી, શું કર્યું, આંખે શું કર્યું, દૂર રહીને માત્ર જાણે આંખ હો, આ મકાન કઈ ચીણાય છે કે નહીં આંખે, નહી કઈ ના કરે, આ હાથ પગ હલાવે કે નહીં, આંખ હલાવે નહી, ટાકા ફેરવે આંખ, જયસિંહભાઈ ત્યારે શું કરે, આંખનો ધર્મ શું છે, દૂર રહીને જાણવું, હો પાછું પદાર્થમાં ભળીને ન જાણે, પદાર્થથી દૂર રહીને જે કઈ કાર્યો થાય એને દૂર રહીને ચક્ષુ જાણે છે, ચક્ષુનો સ્વભાવ કેવળ જાણવાનું છે, કથનચિત કરે ને કથનચિત જાણે એમ પણ નહીં, સર્વથા જાણે જાણે ને જાણે એમ આત્માનું જ્ઞાન ચક્ષુ છે. જ્ઞાન અને દર્શન બે આત્માની ચક્ષુ છે. જાણવું ને દેખવું એ આત્માની ચક્ષુ હોવાથી એ પણ જાણે જાણે ને જાણે. જો જાણે એમાં આવે તો આનંદ માણે, અને જો કર્તૃત્વ બુદ્ધિમાં જાય તો અજ્ઞાનથી દુઃખી થાય. આ દ્રષ્ટાંત 320 ગાથામાં આવ્યું છે કે જેવી રીતે ચક્ષુ કેવળ માત્ર જાણે છે, એમ આ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ સાધક છે એ પણ માત્ર કેવળ જાણે છે, પણ કોઈ પરિણામને કરે ને વેદે એ આત્માનો સ્વભાવ નથી. આ કર્તા બુદ્ધિથી સંસાર છે. હું કરું હું કરું એ જ જ્ઞાનતા સકટનો ભાર જમ સ્વાનતા. અને કાંઈ કુદરતી એક તો કર્તા બુદ્ધિ હોય અને થવા કાળે એની ઈચ્છા પ્રમાણે થયા કરે એ તો એના કારણે, આની ઈચ્છા છે માટે થાય છે નહીં, પણ એ અહીંયા થાય અને અહીંયા એની ઈચ્છા હતી, એને ભ્રાંતિ થઈ કે મારી ઈચ્છાથી થયું કાર્ય. આ મારી હોશિયારીથી હું 1,00,000 પાઉન્ડ કમાઉં છું. બોલો 12 મહિને કેટલું કમાઉં છું? 1,00,000 પાઉન્ડ કમાઉં છું. 20 લાખ રૂપિયા કમાઉં છું. અરે ભાઈ, તારો સ્વભાવ તો માત્ર આત્માને જાણવાનો છે, અને આત્માને જાણતા જાણતા જે બહારની ક્રિયા થાય એનું પણ જાણવું તારા સ્વભાવમાં છે, એને છોડીને અભિમાન કરી રહ્યો છો તો એ તો દુઃખીના દાળિયા છે. એમાં કાંઈ એને ધર્મ થવાનો અવસર નથી. એક વખત જ્ઞાનની પડખે ચડ્યા ને, આત્મા જ્ઞાનમય છે એની પડખે તો આય. જ્ઞાનમય આત્માનું જ્ઞાન તો કર. જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે ધ્યાન છે. જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે ધ્યાન છે, અને જ્ઞાનમય આત્માનું સદાન તે સમ્યક દર્શન છે, અને જ્ઞાનમય આત્મામાં ઠરવું તે ચારિત્ર છે. માટે એવા સાધક થયા એ અજ્ઞાની જીવોને બોધ આપે છે કે કર્તા બુદ્ધિ છોડી દે, પુણપાપના પરિણામ થવા યોગ થાય છે. એમ તું જાણ, હું કરું તો થાય, એમ તું જાણવાનું અજ્ઞાન છોડી દે તો શું થશે? કે તને આત્માનું જ્ઞાન થશે, પછી પાપના પરિણામનો અભાવ થશે, પછી પુણ્યના પરિણામનો પણ અભાવ થશે, અને પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થશે. એ વખત થઈ ગયો. શું કરવું? આંખ શું કહે છે જાણે, તો એમાં તમે આત્માને જાણવા મંડી જાઓ ને, અને પછી આત્માને જાણીને ખૂણામાં બેસી જાઓ કે વહીવટ હાલે છે કે નહીં દુનિયાનો, કે તમે ન હો તો બંધ થઈ જાય. આ ગાંધીજી ગયા, આ વહીવટ બંધ થઈ ગયો ભારતનો? નહીં. અહીંયા ઘણા રાજા ભી આ ગયા. આ ઇંગ્લેન્ડનો વહીવટ બંધ થાય છે? કાંઈ બંધ થવાનું નથી. મફતનો અભિમાન કરે છે જીવ, હું કરું છું એમ અભિમાન કરે છે, દુઃખી થાય. જો ભાઈ, કે 6 દ્રવ્ય એનું પરિણમન સ્વતંત્ર થયા જ કરે છે, એમ જેને શ્રદ્ધા જ્ઞાનમાં આવી જાય એની દ્રષ્ટિ પોતાના શુદ્ધાત્મા ઉપર આવે છે, અને શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ આવતા એ આત્મા સાક્ષાત અકર્તા રૂપે પરિણમે છે, એટલે એવો સમ્યક પ્રકારનો પુરુષાર્થ થતા એનો મોક્ષ થાય ને થાય જ. આત્માનો મોક્ષ આ રીતે થાય છે. કર્તા બુદ્ધિ છૂટે છે અને સ્વભાવ દ્રષ્ટિ થાય છે તો અલ્પકાળમાં એને પ્રથમ સમ્યક દર્શન થાય છે, પછી ઠરે તો ચારિત્ર પ્રગટ થાય છે, અને પછી અલ્પકાળમાં મુક્તિ પણ થાય છે. એનું નામ પુરુષાર્થ છે. કરવું એનું નામ પુરુષાર્થ નથી. પણ પોતાના આત્માનો સ્વભાવ જેવો છે એવું જાણીને એમાં ઠરવું એનું નામ સત્ય પુરુષાર્થ છે. કરો સત્ય પુરુષાર્થ. જગતને એમ છે કે કંઈક ક્રિયા કરું તો પુરુષાર્થ, આગું પાછું કરું ને કઈક આગુ પાછું કરું પદાર્થને તો એ પુરુષાર્થ, એ પુરુષાર્થ નથી, એ મિથ્યા પુરુષાર્થ અભિમાન છે. કોણ કોણે કરે એ પુરુષાર્થમાં કર્તૃત્વ નથી. કર્તા બુદ્ધિ છોડી અને જેવો આત્માનો સ્વભાવ છે એવો લક્ષમાં આવી જાય એને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ થયો કહેવામાં આવે છે. એ પણ કરું કરું એમાં ન થાય, એ પણ સહજ છે, એ પણ સહજ છે. પણ ઉપદેશમાં એમ કહેવાય કે તમે તમારા શુદ્ધાત્માનું આશ્રય લ્યો, અવલંબન લ્યો, એમ વાણીમાં તો એમ આવે, પણ એમાં કર્તા બુદ્ધિનો દોષ નથી. નિશ્ચય પ્રતિક્રમણ કોને કહેવા એવો પ્રશ્ન છે. પ્રતિક્રમણ, નિશ્ચય પ્રતિક્રમણ કે ભૂતકાળમાં જે દ્રવ્ય અને ભાવો એની ભૂતકાળમાં રુચિ રાખી અને એનું કરવું ને એનું ભોગવું જે ભૂતકાળમાં મને ભાઈશું હતું એ વર્તમાનમાં મને જ્ઞાનીનો યોગ થયો કે તું વર્તમાનમાં જ્ઞાતા છો, ભૂતકાળમાં જ્ઞાતા હતો, ભવિષ્યકાળમાં પણ જ્ઞાતા રહીશ, એ વર્તમાનની આલોચના થઈ અને સ્વભાવની દ્રષ્ટિ થઈ એટલે વર્તમાનમાં કર્તૃત્વ છૂટું તો ભૂતકાળમાં પણ હું મારા અજ્ઞાનથી દ્રવ્ય ને ભાવ એ ભલા હતા એ માનતો તો એ મિથ્યાઓ સ્વભાવનો અવલંબન લેતા નિર્વિકલ્પ અનુભવ થાય છે ત્યારે આલોચના પણ થઈ અને ભૂતકાળમાં જે કંઈ કર્તૃત્વ બુદ્ધિ હતી અને ભૂતકાળમાં દ્રવ્ય ને ભાવ એ મને ભલા હતા એમ જે વર્તમાનમાં માનતો હતો એ વર્તમાનમાં જ્ઞાયકની દ્રષ્ટિ થતા ભૂતકાળના ભાવો પણ મિથ્યાઓ એમ અનુભવના કાળમાં એને પ્રતિક્રમણ થાય છે. ભૂતકાળમાં કરેલા ભાવો એનાથી જીવ પાછો ફરે છે અને આત્મામાં ડૂબકી મારે છે, અનુભવ થાય છે, તેને નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે છે. અને નિશ્ચય પ્રત્યાખ્યાન કે વર્તમાનમાં પણ પુણ્ય પાપનું કરતા બુદ્ધિ હું છોડું છું અને ભાવિ કાળમાં પણ મારો મોક્ષ થવા પહેલા થોડા પાંચમા વ્રતના ભાવ પણ આવશે પણ એનો હું કરતા બનીશ નહીં એમ વર્તમાનમાં હું પચકાણ કરું છું. પાંચમા વ્રતના પરિણામ આવવાના છે એને હું જાણીશ પણ એનો હું કરતા બનીશ નહીં. આજે રાગનું કરતાપણું છોડ્યું છે એટલે ભાવિમાં થતા રાગનું કરતાપણું પણ હું અત્યારે છોડું છું, પચકાણ લઈ લઉં છું, પ્રતિજ્ઞા કરું છું કે ભાવિ કાળમાં થોડા કાળમાં મોક્ષ થશે, વચ્ચે સાધક દશામાં રાગ આવશે પણ રાગનો હું કરતા બનીશ નહીં એમ વર્તમાનમાં એ પચકાણ કરે છે. વર્તમાનનું આલોચના, ભૂતકાળના પ્રતિક્રમણ, ભાવિનું પ્રત્યાખ્યાન એને નિશ્ચય કહેવામાં આવે છે. આવા નિશ્ચય પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થયા પછી એને વિકલ્પવાળી દશામાં થોડા પાપના પરિણામનો ત્યાગ અને શુભ ભાવની પ્રવૃત્તિ હોય તો તેને વ્યવહાર પ્રતિક્રમણ કહેવામાં આવે છે. એમ સામાયિકમાં પણ નિશ્ચય સામાયિક અને વ્યવહાર સામાયિક, સામ્ય પરિણામ પ્રગટ થાય, આત્માનો અનુભવ થાય, રાગની એકતા બુદ્ધિ તૂટી જાય એવી દશાને નિશ્ચય સામાયિક કહેવામાં આવે. હવે એવી નિશ્ચય સામાયિક કઈ સમયે સમયે પ્રગટ થતી નથી, પછી બે ઘડી સામાયિકમાં પંચમ ગુણ સ્થાને બેસે આત્માનું ધ્યાન કરવા માટે ચિંતનમાં તો જ્યાં સુધી એને શુભ ભાવ આવે તો ઓલી શુદ્ધ પરિણતિની સાથે શુભ ભાવ છે તેથી તેને વ્યવહાર સામાયિક કહેવામાં આવે છે. જો સમ્યક દર્શન નથી તો નિશ્ચય સામાયિક પણ નથી અને વ્યવહાર સામાયિક પણ નથી, પણ કષાયની મંદતા છે, શુભ ભાવને કષાયની મંદતા કહેવાય પણ એને વ્યવહાર સામાયિક ન કહેવાય. એમ વ્યવહાર પ્રતિક્રમણ પણ ન કહેવાય. મિથ્યાત્વનું શલ્ય પડ્યું હોય અને પ્રતિક્રમણ કરવા બેસે તો નિશ્ચય પ્રતિક્રમણ નથી, માટે એના શુભ ભાવને વ્યવહાર પ્રતિક્રમણ પણ ન કહેવાય પણ કષાયની મંદતા કહેવાય. કષાયની મંદતા કહેવાય કેમ કે નિશ્ચય હોય તો નિશ્ચયની સાથે જે કંઈ શુભ ભાવ આવે, થોડો વિતરાગ ભાવ હોય સાથે રાગભાવ ઉત્પન્ન થાય તો એ રાગભાવને વ્યવહાર નામ આપવામાં આવે. વર હોય તો અણવર કહેવાય, પણ વરાજ ન હોય તો અણવર ન કહેવાય. નિશ્ચય હોય તો સાથે જે શુભભાવ આવે એને વ્યવહાર રત્નત્રયના પરિણામ કહેવામાં આવે, વ્યવહાર ચારિત્ર પણ કહેવામાં આવે. નિશ્ચય ચારિત્ર જેને પ્રગટ થઈ ગયું હોય, થોડી વિતરાગ દશા પ્રગટ થઈ ગઈ હોય અને થોડો રાગ ભાગ બાકી હોય અને કષાયની મંદતા હોય, પાંચમા આવ્રતના પરિણામ પણ આવે ભાવલિંગી સંતને, તો એ પાંચમા આવ્રતના વિકલ્પને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. એમ તપ નિશ્ચય તપ હોય ત્યારે એને પાપના પરિણામ છોડીને અણસણ આદિના વિકલ્પ ઉઠે એને વ્યવહાર તપ કહેવામાં આવે છે. પણ નિશ્ચય હોય તો વ્યવહાર હોય, જો નિશ્ચય નથી તો વ્યવહાર તપ પણ નથી, વ્યવહાર આચરણ પણ નથી. પણ અજ્ઞાનીના કષાયની મંદતાને શુભ ભાવ કહેવાય અને એ શુભ ભાવથી ધર્મ માને તો મિથ્યા તો કહેવાય. અરે આ વસ્તુ તો કોઈના ઘરની નથી હો, આ સોનગઢથી બહાર નથી પડ્યો, આ તો અનાદિની વસ્તુ છે. તો બધું શાસ્ત્રમાં આગમમાં હજાર હજાર બબ્બે હજાર વર્ષ પહેલા ના શાસ્ત્રોમાં પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના સામાયક એ બધું સ્વરૂપ લખેલું છે. કાલ સામાયકનું સ્વરૂપ થોડું લેશું આપણે, નિયમસાર નિયમસાર જરા લઈ આવજો. હારે તો શું સામાયકનું સ્વરૂપ છે એ માથે આપે લે કરવા બેન. વ્યવહાર સામાયિક પ્રતિક્રમણ કરવું ન કરવાનો પ્રશ્ન નથી, પણ એ પ્રકારે તમે બે ઘડી આત્માનું ચિંતન કરો તો કષાયની મંદતા કહેવાય. પણ એને મેં પ્રતિક્રમણ કર્યું વ્યવહાર અને વ્યવહાર સામાયિક કરી એવું નામ ન અપાય, કષાયની મંદતા શુભ ભાવ છે. બે ઘડી બેસીને આત્માનું ચિંતન કરવું એને કષાયની મંદતા કહેવાય, પણ એને વ્યવહાર પ્રતિક્રમણ કે વ્યવહાર સામાયક એવું નામ આપી શકાય નહીં. કેમ કે સામાયક અને પ્રતિક્રમણ એ ચારિત્રના ભેદ છે, વ્યવહાર ચારિત્રના ભેદ છે. પણ વ્યવહાર ચારિત્ર કેને હોય કે સમ્યક દ્રષ્ટિને આત્માની લીનતાનો થોડો વિતરાગ ભાવ થોડો નિશ્ચય પ્રગટ થઈ ગયો હોય અને પૂર્ણ નિશ્ચય અવસ્થા પ્રગટ ન થયો હોય અને થોડો શુભ ભાવ આવે તો નિશ્ચયની સાથે રહેલો શુભ ભાવ એને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે. જો ક્રોધની અવસ્થા છે એ કથનચિત ચૈતન્યના પરિણામ છે, ચિદવિકાર છે, ચૈતન્યના પરિણામનો બગાડ છે, એટલે કથનચિત એને ચૈતન્યના પરિણામ કહેવાય. વ્યવહારને જોવામાં આવે તો એ પરિણામ ચેતનના છે, ચિદવિકાર છે. ક્રોધમાન માયાને લોભ એ ચેતનનો વિકાર છે, બગાડ છે. પણ હવે એને જો આપણે ક્રોધાદી કષાયને જીતવા હોય ને ટાળવા હોય તો એને સ્વભાવ દ્રષ્ટિથી જોતા, જેમ સ્વભાવ પર દ્રષ્ટિ દેવામાં આવે તો સ્વભાવ આશ્રિત જે પરિણામ થાય એ ચેતનના પરિણામ, અને જે જળ આશ્રિત પૂતગળ આશ્રિત ક્રોધાદી પરિણામ થાય છે તેને સ્વભાવ દ્રષ્ટિએ તેને જળ અને અચેતન કહેવામાં આવે છે. પણ કથનચિત ચેતન છે અને કથનચિત એ ભાવ જળભાવ છે. એ ક્રોધાદી કષાય એ પોતાને પણ જાણતા નથી અને જાણનારને પણ જાણતા નથી, તે અપેક્ષાએ તેને અચેતનને જળ કહેવામાં આવે છે. બીજું, જળાશ્રિત થતા હોવાને કારણે તેને જળ કહેવામાં આવે છે અને આત્માની સત્તામાં એના પરિણામમાં થાય છે, અજ્ઞાન ભાવથી થાય છે. તેથી કથનચિત એ આત્માના પરિણામ છે, એ ચિદવિકાર છે, એ ચેતનના પરિણામ છે, એમ વ્યવહાર નહીં કહેવામાં આવે છે. વ્યવહાર નહીં એને ચેતનના પરિણામ કહેવાય, નિશ્ચય નહીં એને જળના પરિણામ કહેવામાં આવે છે. કેમ કે આપણું કાર્ય સિદ્ધિ થાય છે સ્વભાવની સન્મુખ થતા, અને સ્વભાવની સન્મુખ થતા વિતરાગ ભાવ થાય તેને આત્માના પરિણામ કહેવાય, અને પરાશ્રિત જેટલા ભાવ થાય એને પરના ભાવ કહી એનું લક્ષ છોડાવી ભેદ જ્ઞાન કરાવે છે. સમજવું જોઈએ, સર્વથા એ કઈ પૂતગલના પરિણામ કે જળ છે એમ નહીં, કથનચિત ચેતનના પરિણામ અને કથન ચિત એ પોતે પોતાને જાણતા નથી, આંધળા છે, માટે તેને અચેતન જડ પણ કહેવામાં આવે છે. અપૂર્વકરણ અનિવૃત્તિકરણ એ કરણલબ્ધિના પરિણામ છે. જ્યારે જીવને સમ્યક દર્શન થવાનો કાળ આવે છે ત્યારે એને પાંચ પ્રકારની એને લબ્ધિ પ્રગટ થાય છે. એમાં સંગની પચિન્દ્રિય મનવાળું પ્રાણી હોય એને જ્ઞાનનો ઉઘાડ છે, હિતાહિત વિચાર કરવાની શક્તિ છે, તેને ક્ષોભસમ લબ્ધિ કહેવામાં આવે છે, જ્ઞાનના ઉઘાડનું નામ. અને એને દેશના લબ્ધિ મળે છે, શ્રી ગુરુની વાણી, જિનેન્દ્ર ભગવાનની વાણી એને મળે તેને દેશના લબ્ધિ કહેવામાં આવે છે. અને એ દેશના લબ્ધિ સાંભળીને એના પરિણામમાં કષાયની મંદતારૂપ શુભ ભાવ થાય એને વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. અને જે પરિણામમાં હવે 70 કરોડાન કોડીના કર્મ બંધાતા નથી પણ 50 કરોડાન કોડીના કર્મ બંધાય એવી કષાયની મંદતા પ્રગટ થાય છે ત્યારે એને પ્રાયોગ લબ્ધિ કહેવામાં આવે છે. આ ચાર પ્રકારની લબ્ધિ તો અજ્ઞાની જીવને અનંતવાર મળી, પણ પાંચમી કરણલબ્ધિના પરિણામ છે. એ કરણલબ્ધિના પરિણામને કરણ એટલે આત્માના પરિણામ અને એ પરિણામની પ્રાપ્તિ, પણ એ પરિણામ એટલા બધા સૂક્ષ્મ છે કે છદ્મસ્ત એને એના જ્ઞાનમાં પકડી શકતો નથી. એ કેવળી જાણે છે, પણ એવા આત્માની સન્મુખ થતા પરિણામ ઉત્તરોત્તર એટલા સૂક્ષ્મ થવા માંડે છે કે એને કરણલબ્ધિના પરિણામ આવે છે. અપૂર્વકરણ ને અનિવૃત્તિ કરણના પરિણામ આવે છે. એ એ પરિણામનો અભાવ થઈ અને શુદ્ધાત્માનો અનુભવ થઈ જાય છે. આત્માની સ્વભાવની સન્મુખની ધારા જ્યારે ઉપડે છે અને કરણલબ્ધિના પરિણામ આવતા અવશ્ય સમ્યક દર્શન થાય છે. ઓલી ચાર લબ્ધિ હોય પછી કોઈને થાય ને કોઈને ન થાય, પણ કરણલબ્ધિના પરિણામ સૂક્ષ્મ આત્માની સન્મુખ, આત્માની સન્મુખનો વેગ ઉપડે છે, ઉપયોગ આત્માની સન્મુખ જાય છે ત્યારે એકદમ સૂક્ષ્મ કરણ લબ્ધિના પરિણામ થાય છે. ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈ અને સમ્યક દર્શન પ્રગટ થાય છે.